बाह्य आभ्यंतर शौच, शौच अर्थात शुद्धि, आध्यात्मनी अंतर यात्राना यात्री एवा साधक माटे बाह्य तेमज अभ्यंतर शुद्धि एटले शरीरनी बाह्य शुद्धि अने अंतःकरणनी आभ्यंतर शुद्धि आ बन्ने प्रकारनी शुद्धिनी अति अगत्य छे। साधन काळमां आ बन्ने प्रकारना शौचमांथी कोई पणनी अवगणना करवामां आवे तो आध्यात्मिक साधनामां अड़चण उभी थाय अने साधना मंद पड़ी जाय। क्यारेक नानी सरखी गाफलाई, बेदरकारी के भूल साधकने एने सूक्ष्म साधनामांथी गंभीर भूलो तरफ दोरी जाय छे अने साधनामांथी विचलित करी दे छे। आमां शुं वांधो छे? आम न करिए तो पण चाले, आटला अमथामां शुं बगड़ी जवानुं छे? आ कोई गंभीर भूल नथी। आ प्रकारनुं बेदरकारी भर्युं मनोवलण साधकने तेनी निष्ठा तथा कर्तव्यपरायणतामां अस्थिरता आणी साधनामांथी विचलित करे छे। शौच, दंतमंजन, स्नान वगैरे प्रकारनी बाह्य शुद्धिनी क्रियाओ करती वखते पण चित्तनी एकाग्रता राखवी आवश्यक छे। चित्तनी एकाग्रता वगरनी शौचक्रिया के हस्त प्रक्षालन, हाथ धोवानी क्रिया कि दंतमंजन वगैरे क्रियाओ बराबर थई शकती नथी। हाथ पग धोवा जेवी सामान्य लागती क्रियाओमां पण एकाग्रता न होय तो अशुद्धि रही जाय छे, जे आरोग्य माटे क्यारेक हानिकारक निवडे छे। आवी नानी लागती क्रियाओ पण जागृतिपूर्वक ने एकाग्रताथी करवानी टेव पाडवाथी दरेक क्रियाओमां एकाग्रता जाळवानी टेव पड़ी जाय छे, एटले नाना मोटा दरेक कार्यो भूलो वगर सरस रीते पूर्ण थाय छे। आवा अभ्यासथी आत्मा परमात्माना चिंतनमां पण एकाग्रता सरस रीते थाय छे। कोई सिद्ध मुक्त पुरुषनी क्रियाओनुं कोईए अवलोकन कर्युं हशे तो तेने नानी मोटी दरेक क्रियाओ मुक्त पुरुष एकाग्र चित्ते सर्वांगे शुद्ध ने सुंदर रीते करता होय छे तेम जणाया वगर नहीं रह्युं होय। शौचादिक क्रियाओमां एकाग्रता तो जरूरी छे ज, पण साथे साथे तेमां नियमितता पण होवी आवश्यक छे। ते बधी क्रियाओ समयसर थवी जोईए। शौचादिक क्रियाओ समयसर नियमित करवानी टेव न होय तो तेमां अनेक प्रकारनी अड़चणो उभी थाय छे। कुदरती हाजतो समयसर न पतावाथी के तेमने बळपूर्वक रोकी राखवाथी अनेक प्रकारना रोग अने मांदगीने शरीरमां प्रवेशवानी तक मळे छे। माटे कुदरती हाजतना आवेगोने रोकवा न जोईए। ते क्रियाओमां नियमितपणू आवे तो तन मननी तंदुरस्ती ने आरोग्य जळवाई रहे। शौचक्रिया वखते शरीरमानो अपान वायु नीचे तरफ दबाण करे छे, तेथी मळ विसर्जन थाय छे। अपान वायुना दबाणने लईने लोहीना परिभ्रमणमां गति आवे छे, तेथी शरीरमां गरमी उत्पन्न थाय छे। ए गरमी ब्लड प्रेशरने तथा मगजने असर करे छे। मळ उत्सर्ग क्रिया वखते दूषित झेरी वायु पण छूटे छे, ते शरीरनी चामडी तथा रोमने विषे भराई रहे छे। आ कारणे एक प्रकारनी ताण अनुभवाय छे। आवा कारणोने लीधे शौच बाद स्नान करवू जरूरी बने छे। स्नान करवाथी शरीरनी शुद्धि तो थाय ज छे, पण साथे साथे लोहीनું त्वरित ગતિવાળું પરિભ્રમણ શાંત થાય છે। શરીરનું તાપમાન નીચે આવવાથી બિનજરૂરી ગરમી ઓછી થાય છે, તેથી તન મનમાં અનેરી તાજગી, શાંતિ ને શુદ્ધિનો અહેસાસ થાય છે। ઘણી વખત હૃદયના દર્દીઓને કુદરતી હાજત વખતે હૃદય ઉપર દબાણ, તણાવ વધવાથી ખૂબ જ થાક અને નબળાઈ અનુભવાય છે। ક્યારેક કોઈક નબળા દર્દીને હાજત વખતે હાર્ટ એટેક પણ આવી જાય છે। સ્નાન કરવાથી તાણ અને તણાવ ઓછા થવાથી શરીરમાં સ્ફૂર્તિ લાગે છે। આમ શૌચક્રિયા પછી સ્નાન કરવા પાછળનો હેતુ સમજી શકાય છે। ક્યારેક આપતકાળમાં સ્નાન ન થઈ શકે તો હાથ પગ મોઢું વગેરે બરોબર ધોઈ જ નાખવા, તેથી પણ લાભ થાય છે। આવી ક્રિયાઓ એકાગ્રતાપૂર્વક ને નિયમિતપણે કરવાથી સમયનો બિનજરૂરી વ્યય પણ બચી જાય છે. નાની અને ગૌણ લાગતી ક્રિયાઓ નિયમિતપણે ને એકાગ્રતા સાથે કરવાની ટેવ પાડવાથી આધ્યાત્મિક સૂક્ષ્મ સાધનામાં પણ એકાગ્રતા ને નિયમિતપણું આવે છે. જેની ગૌણ લાગતી ક્રિયામાં એકાગ્રતા ને નિયમિતતા ન હોય ને અવ્યવસ્થિતપણે ક્રિયાઓ કરતો હોય તેની આધ્યાત્મિક સાધના પણ અવ્યવસ્થિત ને ઢંગ ધડા વગરની હોય છે. તેવા સાધકનું મન પણ અવ્યવસ્થિત, અસંયમી ને અનેક વિષયોમાં ફેલાયેલી વૃત્તિઓવાળું હોય છે. માટે એકાગ્રતા ને નિયમિતપણું એ સાધનામાં અતિ આવશ્યક અંગો છે. તેનું મૂલ્ય ઓછું આંકવું એ ગંભીર ભૂલ ગણાય. જેની બાહ્ય ક્રિયાઓ શુદ્ધ, સાત્વિક ને વ્યવસ્થિત હોય તેનું અંતઃકરણ પણ શુદ્ધ, સાત્વિક ને વ્યવસ્થિત હોય છે. ક્યારેક એવું પણ જોવામાં આવે છે કે કેટલાક લોકો કેવળ બાહ્ય શુદ્ધિ ઉપર જ તાન રાખે છે અને અંતર શુદ્ધિ તરફ દુર્લક્ષ રાખે છે. વારંવાર નાયા કરવું, દેહની જ પરિચર્યા કર્યા કરવી, નાવા ધોવાની ક્રિયાઓ જાણે આધ્યાત્મિક સાધનાના મુખ્ય અંગો હોય તેમ તેમાં જ રત રહ્યા કરે છે. તેવી ક્રિયાઓ પાછળ વધુ પડતો સમય અને શક્તિનો વ્યય કરવાથી પ્રભુ પ્રાપ્તિરૂપ મુખ્ય ધ્યેય દૂર રહી જાય છે. એમ તો માછલા આખો દિવસ જળમાં નાયા કરે છે, પરંતુ તેની આધ્યાત્મિક સિદ્ધિ શું? તે માટે દરેક ક્રિયા પાછળ સમજણ અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો એ સાચા સાધકનું લક્ષણ છે. દેહની બાહ્ય શુદ્ધિની ક્રિયાઓ પાછળ વધુ પડતો સમય વ્યય કરવાથી દેહાશક્તિ, દેહભાવ ઘટવાને બદલે વધુ દ્રઢ થાય છે. કારણ કે લોકોને કેવળ બાહ્ય આચરણ જ જોઈ શકાતું હોવાથી તેવી વ્યક્તિની પ્રશંસા થાય છે જે દંભને ને દેહાભિમાનને પોષતી હોવાથી સરવાળે સાધનામાં વિઘ્ન કરતા બને છે. કેટલાકને તેવી બાહ્ય શુદ્ધિની ક્રિયા કરવાનો એક વેગ અને અતિરેક હોય છે. મનોવિજ્ઞાનમાં તેને ઓબ્સેશન કહેવામાં આવે છે. તે એક પ્રકારની માનસિક નબળાઈ છે. બાહ્ય શુદ્ધિ એ સ્વચ્છતા છે, પવિત્રતા નથી. પવિત્રતા તો જેમાં કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, મત્સર, રાગ, દ્વેષ, નિંદા, કુથલી વગેરે મનોવિકારો રૂપ મલિનતા ન હોય એ ખરા અર્થમાં પવિત્રતા છે. શ્રી હરિ પણ ભારપૂર્વક જણાવે છે કે કેવળ વર્ણાશ્રમ ધર્મના પાલન માત્રથી જ આત્યંતિક કલ્યાણ નથી થતું. વર્ણાશ્રમ ધર્મોના પાલનથી તો દેહે કરીને સુખીઓ રહે ને આ લોકમાં તેની કીર્તિ થાય એટલું જ, એથી વિશેષ કંઈ નહીં. આત્યંતિક કલ્યાણ માટે તો એકાંતિક ધર્મ, ભાગવત ધર્મના પાલનની આવશ્યકતા છે. મોટા મુક્ત પાસેથી પ્રભુની સર્વોપરી ઉપાસના તથા પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ગ્રહણ કરી પરમાત્માના કલ્યાણકારી ગુણોને જીવનમાં ચરિતાર્થ કરી પ્રભુ પ્રસન્નાર્થે સદાચારોનું પાલન કરવું અને પ્રભુ પ્રાપ્તિ અર્થે ધ્યાન, ભજન, ચિંતન, મનન વગેરે સાધનો કરવા, તે ભાગવત ધર્મનો અર્થ છે. કેટલાક લોકો બાહ્ય શૌચને ગૌણ ગણી કેવળ આંતર શુદ્ધિ ઉપર જ વધુ ભાર આપે છે. જોકે બાહ્ય શુદ્ધિની અપેક્ષાએ આંતર શુદ્ધિનું મહત્વ બેશક અધિક જ છે, પરંતુ સાધન દશામાં બંને પ્રકારની શુદ્ધિની આવશ્યકતા છે તે પણ ભૂલવું જોઈએ નહીં. દરેક વ્યક્તિ કે પદાર્થમાંથી તેમાં રહેલ ઉર્જાના સૂક્ષ્મ તરંગો તથા કિરણો નીકળે છે, જેને લેશિયાઓ પણ કહે છે. અંગ્રેજીમાં તેને ઓરિકલ રેડિયેશન કહે છે. તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. જેવી રીતે પુષ્પમાંથી સુગંધ છૂટે છે તે ઘ્રાણેન્દ્રિય દ્વારા અનુભવી શકાય છે, પરંતુ તે સૂક્ષ્મ તન માત્રાને નરી આંખે જોઈ શકાતી નથી. તેવી રીતે વ્યક્તિના આભા મંડળને નરી આંખે જોવી શક્ય નથી. ધ્યાન માર્ગે કરીને જેમની દિવ્ય દ્રષ્ટિ થઈ હોય તેવા યોગી અથવા સિદ્ધમુક્તો તેને જોઈ શકે છે. તે તરંગોને ચોક્કસ પ્રકારના રંગો, લંબાઈ, પહોળાઈ વગેરે પરિમાણો તથા આકૃતિઓ પણ હોય છે. વ્યક્તિના વિવિધ મનોભાવોના સૂક્ષ્મ તરંગો દ્વારા તેનું આભામંડળ રચાય છે. શુદ્ધ ને સાત્વિક આચાર વિચારવાળી ને પવિત્ર વ્યક્તિઓમાંથી પવિત્ર તરંગો વહે છે. તેના સ્પર્શ દ્વારા પદાર્થ તથા તેની આજુબાજુનું વાતાવરણ પણ પ્રભાવિત થાય છે. તેવી વ્યક્તિના સંસર્ગથી પવિત્ર થવાય છે. એ જ રીતે પાપી ને દુરાચારી વ્યક્તિમાંથી અપવિત્ર તરંગો વહે છે. તેના સંસર્ગમાં આવનાર વ્યક્તિ, પદાર્થ તથા વાતાવરણ અપવિત્ર ને અશુદ્ધ બને છે. આ કારણને લઈને જ પાપીનો સ્પર્શ તથા તેણે આપેલ અન્ન, પાણી અથવા પદાર્થ ગ્રહણ કરવાનો શાસ્ત્રોમાં નિષેધ કરેલો છે. આવા કારણથી જ સત્પુરુષનો જોગ, સમાગમ, સેવા કરવાનો આદેશ શાસ્ત્રોમાં હોય છે. સત્પુરુષના સત્સંગથી વ્યક્તિ પાપી હોય તો પણ સંત બની જાય છે. પાપી અને દુરાચારી વ્યક્તિનો જાણે અજાણે સ્પર્શ થઈ જાય તો સ્નાન કરવા પાછળનો હેતુ પણ આભા મંડળનું વિજ્ઞાન છે. સ્નાન કરવાથી ને પ્રભુને પ્રાર્થના કરવાથી વ્યક્તિનું તન તેમજ મન બંનેનું શુદ્ધિકરણ થાય છે. આવા કારણોને લીધે સાધન સ્થિતિમાં બાહ્ય શુદ્ધિ જરૂરી છે. આત્મા પરમાત્માના સાક્ષાત્કારવાળા સત્પુરુષને તો કોઈ પણ પ્રકારની અશુદ્ધિ સ્પર્શી શકતી નથી, પણ સાધન દશાવાળાએ તેમનો વાદ લેવો હિતાવહ નથી. કારણ કે તે જો છૂટછાટ લેવા જાય તો સાધનામાં વિઘ્ન આવે ને ભ્રષ્ટ પણ થઈ જવાની સંભાવના રહે. માટે સાધકે બાહ્ય શુદ્ધિ પણ જાળવવી ઘટે. આભ્યંતર શૌચ અર્થાત અંતર શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ સત્પુરુષ અથવા પવિત્ર આચાર વિચારવાળી વ્યક્તિનો જોગ, સમાગમ, સેવા, સત્સંગ દ્વારા, સતશાસ્ત્રોના વાંચન, મનન દ્વારા, પ્રભુની ઉપાસના, આરાધના ને જ્ઞાન દ્વારા, ધ્યાન, ભજન, સ્મરણ, નવધા ભક્તિના સાધનો દ્વારા, આત્મા પરમાત્માના સ્વરૂપના ચિંતન, મનન, નિદિધ્યાસ દ્વારા અંતઃકરણની સઘળી મલિનતા દૂર થઈ તે શુદ્ધ ને સાત્વિક બને છે. આ રીતે બાહ્ય આભ્યંતર શૌચનું રહસ્ય સમજી તે પ્રમાણે આચરણ કરનાર સાધક ત્વરિત ગતિએ પોતાનો આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે.